संभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतन व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं हरे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। पांच लाइन मुकिन जा, पांच लाइन मुकिन, छठी लाइन थी आप।
दिल नो भाव बदल्या विना जीवन बदले नहीं।
प्रगट मत शांति से बीजे क्या शांति नहीं। પરોક્ષ ભગવાન અને પ્રગટ ભગવાન બંને એક જ છે।
ભગવાનનું જ્ઞાન થાય ને તો અક્ષરધામના જે મુક્તો છે ને એની કોપી ટુ કોપી થઈ જાય।
કાલે સવારે ગુરુજીએ વાત કરી હતી કે દિલના ભાવ બદલે તો જીવન બદલે અને જીવન બદલે તો ભગવાનમાં ભાવ બદલે।
બરાબર,
સમજણ બદલે તો આખો અંદરથી માણસ બદલાઈ જાય છે।
બરાબર, સરસ સરસ।
ભગવાનને રાજી કરવા કરીએ તો જ ભગવાન રાજી થાય છે।
પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન થાય તો અક્ષરધામનો મુક્તને જેવું સુખ છે એવું સુખ ને આનંદ એને આય થાય છે।
પ્રગટનો સ્વીકાર થાય તો એને અક્ષરધામના જેવું સુખ અહીંયા જવા માંડે છે।
કાલે ગુરુજીએ વાત સમજાવી હતી કે અત્યાર સુધીના થયેલા તમામ અવતારો પોતાના કાર્યો ચરિત્રો અને પ્રતાપો દ્વારા સર્વાવતારી પુરુષોત્તમ નારાયણની ભૂમિકા તૈયાર કરવાનું જ કામ કરતા હોય છે।
કાલે વાત આવી હતી કે મૂર્તિ એક જ છે પરંતુ એનો સ્વીકાર કરનારાના ભેદે એને કલ્યાણમાં ભેદ પડે છે। જે પ્રત્યક્ષ સ્વીકાર કરે છે એને અહીંયા જ અક્ષરધામનું સુખ અનુભવાય છે અને પરોક્ષપણે જે સ્વીકારે છે એને મર્યા પછી અક્ષરધામ અનુભવાય છે।
સરસ સરસ, જો આમ સંતો કેવું સરસ બધું પાંચિયા પડીને બોલે।
ગુરુજી કીધું હતું કે ભગવાનને ભગવાનના સંતોના આશ્રયરૂપી નાવમાં બેસવો એ સારી સમજણ છે।
પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તેમ છતાં જો પરોક્ષના વિશે પ્રીતિ હોય તો એને પરોક્ષ ફળ મળે છે।
વાહ વાહ।
ગુરુજી કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હોય તો એને પછી અહીં છતે તે અક્ષરધામનું સુખ આવે છે।
ગુરુજી કે અજ્ઞાન છે એ જ પાપ છે, એ જ બંધન છે અને એ જ દુઃખ છે, અને જ્ઞાન છે એ જ તે સુખ છે, એ જ પુણ્ય છે અને એ જ અક્ષરધામ છે, અને એ સાચું જ્ઞાન આ સત્સંગથી જ પ્રાપ્ત થાય છે।
અરીસાનું દ્રષ્ટાંત આપીને ગુરુજીએ વાત કરી હતી કે આત્માને દેહ સામે રાખ્યો છે તેમાં દેહ પકડાય છે, પણ જો ભગવાન સામે રાખીએ તો એમાં ભગવાન ચોક્કસ પકડાય છે।
વાહ વાહ। પ્રશ્ન પૂછું, માણસ જ્ઞાનથી કેવો બને છે અને માણસ વિજ્ઞાનથી કેવો બને છે? આદર્શ સ્વામીના
જ્ઞાનથી નિષ્પાપ બને છે અને વિજ્ઞાનથી ભાગ્યશાળી બને છે।
વાહ વાહ, સરસ આદર્શ સ્વામી ભાગી, સરસ યાદ રાખે છો। પ્રત્યક્ષ ફળ કોને કહેવાય અને તે કોને મળે છે? પ્રત્યક્ષ ફળ કોને કહેવાય? દેહ છતાં જ ભગવાનનો ભગવાનના સુખનો અનુભવ થાય એને કોને મળે છે? તો દેશ કાળાદિકથી ભગવાનને પ્રત્યક્ષ જે માને છે તેને જ પ્રત્યક્ષ ફળ થાય છે। પરોક્ષ ફળ કોને કહેવાય અને તે કોને મળે છે? તો દેહ મૂક્યા પછી ધામમાં ભગવાનનો તેના સુખનો અનુભવ થાય તેને પરોક્ષ ફળ કહેવાય। તે દેશ કાળાદિથી ભગવાનને પરોક્ષ માને છે તેને તે પરોક્ષ ફળ મળે છે। મોટાવાણમાં બેસે એની સમજણને શું કરવી? આના ગુરુજીએ કરેલા બે અર્થ કહો। સંતરૂપી મોટાવાણમાં બેઠા પછી મોટા સંતમાં વિશ્વાસ હોય તો એ તરી જાય છે, એ કેમ કર્યા કરે તો પોતાની જે સમજણ હોય। બીજો આત્મનિષ્ઠારૂપ સમજણ હોય તે ઉપાસનારૂપી જહાજમાં બેહે ત્યારે તરાય છે। ભગવાનને પામવામાં ઉતાવળ અને અકળામણ કરવાથી શું થાય?
ઉતાવળ અને અકળામણ કરવાથી તમોગુણી થઈ જાય છે,
થાકી જાય અને ભગવાન સુધી નેગેટિવ વિચારો થઈ પડે, ઠેઠ ભગવાન સુધી। ઉતાવળ અને અકળામણ થાય ત્યારે શું કરવું? ખૂબ ધીરજ રાખવી અને સંતો કે એમ કર્યા કરવું. અને પૂર્વે જે પ્રહલાદ ને મોટા મોટા જે હજારો વર્ષ તપ કરીને પછી ભગવાનને મળ્યા છે એ વાતને પણ વિચારવી. એમણે કેટલા દાખલા કેટલા યુગો સુધી કેટલી મહેનત કરી ત્યારે એને ભગવાન મળ્યા, કેટલા તપ કર્યા, હાડકાની કણીઓ કીડા મકોડા લઈને મોઢામાં હાલે એટલું કર્યું ત્યારે ભગવાન મળ્યા. તો આપણે આજને આજ ભગવાન મળે એવી અકળામણ ન કરાય, એ એના સમયે જ મળે છે, ગમે એમ કરો નહીં. ઋતુ વિના ફળ થતા નથી, ગમે એટલું પાણી સિંચો. એમ ભગવાન આપણે ઈચ્છીએ ને આપણે ધારીએ એ સમયે એમ આપણને આવીને મળતા નથી. માટે ખોટી અકળામણીને ઉતાવળ કરીએ અને દુઃખી થવું નહીં, થાકી જવું નહીં, વિમુખ થવું નહીં, ખોટા સંકલ્પ કરવા નહીં, શાંતિ રાખવી અને જેમ ભગવાને કહ્યું હોય એમ કર્યા કરવું. સમજાણું? ઘણા એમ કહે છે કે મારે ઝટ ધામમાં આવ્યું જવું છે, પણ ઝટ મરી જવાના, ઝટ ધામમાં જવાના ઘાટ કર્યા વિના અખંડ ભગવાનમય રહેવાના ઘાટ કરવા અને ભગવાનની સ્મૃતિ રાખવી એ વધારે શ્રેષ્ઠ છે. કેમ જે ભગવાનની સ્મૃતિ એ જ મોટા મોટી પ્રાપ્તિ છે. મરીન ધામમાં જવું કે અહીંયા અખંડ સ્મૃતિ રાખો, તે મરીન ધામમાં જવા કરતાંય વધારે શ્રેષ્ઠ છે. અહીં અખંડ સ્મૃતિ રાખતા ન રહેતી ન હોય અને મરીન ધામમાં આવ્યું જવું છે એમ વિચાર આવે એ તો કંઈક થાક્યા આવીશું એટલે એમ થતું છે. કંઈક ધાર્યું નથી હોય ને, અથવા તો કંઈક બીક લાગી ગઈ હોય, કંઈક ગમે તે થઈ ગયું હોય, નહીંતર સ્મૃતિ રાખો અખંડ એટલે ભગવાન જ છે. ભગવાન હોય ને ધામ હોય જ ને. પછી દેખાય છે ઘણી જગ્યાએ, ઘણા એવી પ્રાર્થના કરતા હોય, હવે મને જટ ધામમાં મોકલી દે, ભાઈ શું છે પણ. હા, કોઈક રોગાદિક પીડા હોય ને માણસ કંટાળ્યો હોય ને કહેતો હોય તો ઠીક, પણ સમજવું, માણસ તો એમ કંટાળીને પણ ક્યારેય કાચું કાપવા માગતા નથી. ને કાચું કાપવું સારું નહીં. ભગવાન જે કરતા હોય બરોબર જ, આપણે તો એણે કીધું એમ કર્યા કરવું. બીજો કોઈ પર્સનલ આગ્રહ ન કરવો અને પર્સનલ કોઈ પ્રાર્થના કે કોઈ વિનંતી એ ન કરવી. જે એમણે શીખવાડી છે ને એ જ પ્રાર્થના કરવી. હે મહારાજ, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થોમાં મમત્વ બુદ્ધિ છે એને તમે ટાળજો અને તમારે વિશે ગાઢ પ્રીતિ થજો. અને એવા જે હોય સંતો ભક્તો એમને વિશે પ્રીતિ થજો, મમત્વ થજો ને એમનો સંગ દેજો, એમનું દાસત્વ દેજો, એમનો રાજીપો રહેજો. આ ભગવાને શીખવાડ્યું છે. અંતઃશત્રુ સકી રક્ષા કરજો, તમારી મરજીમાં જ જીવાય અને અખંડ તમારી સ્મૃતિ રહે એવી કૃપા કરજો. આ બધું કહેવાય. મન કર્મ વચને જાણે અજાણે તમારા કોઈ ભક્તનું કે તમારું જરી જેટલું મારાથી અજાણ્યમાં દિલ દુખાઈ ગયું હોય, એમનો મને અભાવ ગુણ આવી ગયો હોય, નિંદા ટીકા મોઢેથી નહીં પણ મનમાં એવો ઘાટ થઈ ગયો હોય તો માફ કરી દેજો, રાજી રહેજો. ફરીવાર મારાથી એવું ન થાય એવો સંગ બુદ્ધિ શુદ્ધિ વૃદ્ધિ વિચારો નિર્ણયો પ્રવૃત્તિ સેવાઓ યોગો પરિસ્થિતિની કૃપા દૃષ્ટિ રાખજો, પણ એથી વિપરીત તો ક્યારેય ન રાખતા. અને મહારાજને એમ કહેવું કે મારે અખંડ તમારી પ્રાપ્તિના કેફમાં, તમારી અખંડ અનુભૂતિમાં જેવા છો એવા તમને જાણીને તમારી સેવામાં તમારામાં તલ્લીન રહેવું છે. માટે જેમ છે એમ તમારો મહિમા મને થાય ને જેમ છે એમ તમારો અખંડ અનુભવ રહે. અને એમાં જે કાંઈ મારી નબળાઈ કચાશ ખોટ ખામી જે કાંઈ હોય નડતરરૂપ એને કૃપા કરીને ટાળી દેજો. ચાર પ્રકારના કુસંગ થકી મારી રક્ષા કરજો. આ બધી પ્રાર્થના કરાય, સમજાણું. અને સ્તુતિ તો એને કહેવાય ભગવાનના, એમાં નિરા વખાણ આવે, કાંઈ માંગણી ન હોય. પ્રાર્થના એને કહેવાય કે જેમાં કાંઈક અર્થ આપણો હોય, અર્થના આપણી માંગણી હોય. તો સ્તુતિ પ્રાર્થના ભગવાનના ભગતને રોજ કરવા, પણ ભગવાન એન સંતોએ જે સ્તુતિ પ્રાર્થના શીખવાડ્યા છે એ કરવા. પછી જે ઈચ્છા થાય એ ભગવાન આગળ માગ્યા કરવું એ ઠીક નહીં. ભગવાનને બધો જ ખ્યાલ હોય છે કે આને કેટલું આપવું, શું આપવું અને ક્યારે આપવું, આની પૂરેપૂરી ભગવાનને ખબર હોય છે કે આને શું આપવું, એ કેટલું આપવું, કેવું આપવું, ક્યારે આપવું, ક્યાંથી આપવું, કેવી રીતે આપવું, બધી ભગવાનને ખબર હોય છે. અને ભગવાન બધું બરાબર જ કરતા હોય છે, ક્યારેય ભગવાને અયોગ્ય કર્યું નથી. એટલે ભગવાનનું રોજ ઉઠીને ખોટું માથું સડાવવું નહીં, ધીરજ રાખી અને ભગવાનની જેમ આજ્ઞા હોય એમ જીવવાનો પ્રયત્ન કરી, જેમ પરમાત્માએ કહ્યું એમ આપણાથી વિશેષ થાય, ન થતું હોય એને ધ્યાન સમક્ષ રાખો કે હજી આટલું મારાથી ભગવાનનું ચોખ્ખું કહેલું એ પણ થતું નથી, એ મારી નબળાઈ છે, એમ મનમાં માનીને એ નબળાઈને ટાળવાનો જે રીતે ઉપાય થતો હોય એ રીતે સમયસર સજાગ રહીને કર્યા કરવો. બસ આમનામ કર્યા કરો, ધીમે ધીમે દોષો ટળતા જશે, ભગવાનની સ્મૃતિ વધશે, ભગવાનની મરજીમાં રહેવાનું પણ બળ વધશે અને પરમાત્મા જરૂર મળશે. પણ ખોટી ઉતાવળ તો આપણને બહુ નુકસાન કરે. સંવત 2067 શ્રાવણ વૈદ પડવો રવિવાર છે, આ તારીખ 14/8/11 છે. પૂર પહેલો અને તરંગ 78મા આવ્યા છીએ. ધર્મદેવે શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને અક્ષરવાસી થયા. ધર્મદેવની વાત જેવી બીજી કોઈ વાત નથી. મુક્તાનંદ સ્વામી સાક્ષાત તે વાતને ઉત્તમ રાજાની આગળ કહે છે.
ધર્મદેવ કી બાત યહ સુને સુનાવે જો સો વસત હરિધામ મે તાકુ ભયન કો.
ધર્મદેવની વાત જે કોઈ સાંભળે અગર તો સંભળાવે તે ભગવાનના ધામમાં વાસ કરે છે એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી એવી આ વાત છે. અદ્ભુત વાત છે.
એકાદશી કી રે બાત કરત ધર્મ બીત ગઈ. એકાદશી કી રે બાત કરત ધર્મ બીત ગઈ. અતિ સુખહી તે હરી હરિજન મહિમા હે વિમલ. હરી હરી જન મહિમા વિમલ. હરી હરી જન મહિમા વિમલ.
એકાદશી ની રાત્રિ આખી ધર્મદેવ, ઘનશ્યામ મહારાજ, રામ પ્રતાપજી, ઈચ્છારામ આ બધા આવી રીતે વાતો કરતા રહ્યા. જે વાત આપણે બે ત્રણ દિવસથી સાંભળીએ છીએ. અદભુત વાતું છે. અધાન સ્વામીને ધન્યવાદ. એ સંવાદ એણે જે આ ગ્રંથમાં ઉતારી લીધો, કલ્યાણકારી બધી બાબતો, દોહાન ચોરઠાવન આપણા જીવનું ભલું કરે એવું છે. શ્રી હરિ અને હરિભક્તોનો મહિમા અતિશય નિર્મળ હોય છે. આ રાત તો બહુ સુખરૂપ ગઈ. શ્રી હરિ જ્યારે બંને ભાઈઓ આગળ બોલતા હતા ત્યારે સૂર્યોદય થયો, સવાર પડી ગઈ. ધર્મદેવે પોતાના પુત્રોની સાથે ભગવાનનું સ્મરણ અને ધ્યાન કર્યું. રામ પ્રતાપજી આદિ સર્વ બંધુજનો સરજુએ સ્નાન કરવા ગયા. તે સ્નાન કરીને પાછા જેવાક આવ્યા ઘરે અને હરખથી પોતાનો નિત્ય વિધિ કરવા લાગ્યા. સૌએ પારણા કર્યા. ત્યાં ધર્મદેવની તબિયત વધારે બગડી. બ્રાહ્મણોને પહેલેથી જ સિદ્ધાઓ આપી દીધા હતા. તે પછી બધા દોડીને હડહડ ધર્મદેવની પાસે આવ્યા. શ્રી હરિએ કહ્યું કે હે પિતાશ્રી, આપની કાંઈ પણ ઈચ્છા હોય તો કહો, જે આપણું ગમતું હોય એ કહો, તો અમે બધા મળી અને તે તત્કાળ કરીએ. જે કહેશો તે પ્રમાણે જ કરશું. આમ જ્યારે બધા ભાઈઓએ મળીને કહ્યું ત્યારે ધર્મદેવના મનમાં આનંદોત્સવ છવાઈ ગયો. છોકરાઓ પર રાજી થઈ ગયા કે વાહ, છોકરા હો તો આવા હો કે બાપાને છેલ્લે ઉંમરે પૂછે કે બાપા બોલો તમે કયો એમ કરશું, તમારી કાંઈ ઈચ્છા હોય તો. ધર્મદેવ સૌ છોકરાઓ પ્રત્યે કહેવા લાગ્યા. એમાં સંબોધન કર્યું હરિને કે હરે, મેં જે જે મનોરથ કર્યા હતા તે બધાય ભગવાને મારા પૂરા કર્યા છે, કોઈ ઈચ્છા બાકી નથી. છેલ્લે મારે એક ઈચ્છા હતી કે હે ઘનશ્યામ, આ બે ભાઈ તમને માને ઓળખે તો આપને એણે મારા કહેવાથી ભગવાન પણ સ્વીકાર્યા, એનો તો વળી મને બહુ આનંદ થયો. અબ કહું ન્યૂન ન રહી હે બાતા, હવે તો કોઈ વાતની ખોટ નથી રહી. પૂર્ણ ભય સબ તુમહી આતા, અને તમારા આવવાથી જ બધી વાત પૂર્ણ થઈ ગઈ છે. તમે અમ ઘેરે પ્રગટ થયા અને વળી તમે તમારા સ્વરૂપનું અમને જ્ઞાન આપ્યું, એનાથી જ બધી વાત પતી ગઈ છે, કોઈ ઈચ્છા રહી નથી. અબ હમારે વંશ મેં હે જેતા, તુમકુ સબહી ભજહી તેતા, હવે તો અમારા વંશના જે બધા છે એ તમારી ઓળખાણ થઈ છે માટે તમને ભજશે. સમગ્રનો આપ ઉદ્ધાર કરજો એવું વચન મને આપો. મૃત્યુને આડા હવે 7 દિવસ રહ્યા છે, એમાં આપનું ધ્યાન ઘણું વધારે થાય, બસ આવી એક ઈચ્છા છે. બસ ધ્યાન આપનું કેમ અખંડ થાય એવો ઉપાય અત્યારે મને કહો. આમ તો કાંઈ ઈચ્છા નથી, પણ વૃત્તિ અખંડ પ્રભુમય રહે એવું કંઈક કરો. વાહ વાહ ધર્મદેવ વાહ. ત્યારે બધા ભાઈઓ તત્પર થઈને તે કરવા લાગ્યા. વિચાર્યું કે શું કરશું. ધર્મદેવ કહે છે કે ભાગવતની કથા બેહાડો, હું કથા સાંભળ્યા કરું. બેહાતો નથી પણ હું તો સાંભળીશ. ભગવત ચરિત્ર જીવને ભગવાનમય કરી દેશ. બધા બહુ રાજી થયા. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના અનંત ચરિત્ર રહ્યા છે એવા ભાગવતની સપ્તાહ કથાનો આરંભ કરાયો છે. તે સમયે બ્રાહ્મણના વેશમાં સુખદેવજી શ્રી હરિની પાસે આવ્યા. જે વર્ણિના વેશમાં સાધારણ નાના હોય તેમ કિશોર અવસ્થાવાળા હતા, સાક્ષાત સુખદેવજી આવ્યા, જેમને શ્રી હરિએ સ્વતંત્ર ગતિ આપી હતી. વ્યાસ મુનિ કે સુત જો અદ્ભુત સુંદર વેશ, સુકંઠ કથા કહત મેં શિર પર સોહત કેશ, સન્માન દિયે હરિ તાકુ હેત કરી બોલાય, હરિકુ કિયે દંડવત તેહી ચરણ કમલ પરે ધાય. જોયું વ્યાસપુત્ર સુખજીવનો સુંદર વેશ હતો, મસ્તક ઉપર કેશ શોભતા હતા, કથાના પ્રવચનમાં કંઠ ઘણો મધુર હતો. શ્રીહરિએ તેમનું સન્માન કર્યું, પ્રેમથી આવકારીને બોલાવ્યા, આવો આવો સુખદેવજી પધારો, કેમ છો? ત્યારે તેમણે શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા અને ચરણ કમળમાં એકદમ નમી ગયા. રામ પ્રતાપજી અત્યંત પ્રેમથી અદ્ભુત મંડપ બનાવ્યો હતો. મહાત્મા સુખદેવજી વિપ્રનું રૂપ ધારીને તે મંડપમાં આવીને બેઠા. યથા યોગ્ય ઘટે એવું ઊંચું વ્યાસાસન બનાવ્યું હતું. તેના ઉપર પ્રસન્ન મનના વક્તા વિપ્ર આવીને બેઠા. આ વક્તા બીજા બેઠા પાછા. સુખદેવજી બેઠા મંડપમાં, વ્યાસાસન ઉપર આવીને વક્તા બેઠા. પૂજામાં ઉપયોગી બધો સામાન રામ પ્રતાપજી લાવ્યા હતા. સૌ પ્રથમ શ્રીકૃષ્ણ સ્વરૂપ શ્રીમદ ભાગવતની પૂજા કરી અનુપમ કેસર મિશ્ર ચંદન પુષ્પહાર તોરા બાજુબંધ મેવા મીઠાઈ રસદાર ફળ વગેરેથી તે વખતે પૂજા કરી વક્તાની. ધૂપ અને દીપ પ્રગટાવીને આરતી કરી. કથાના પ્રારંભમાં આ બધું કરવું ઘટે. પછી કુશળ વક્તા વિપ્રની પૂજા કરી. પછી કુશળ વક્તા એવો જે વિપ્ર, એમની પૂજા કરી. યથાયોગ્ય રીતે સભામાં શ્રોતાની પણ પૂજા કરી. કોઈ બાકી ન રહે એ રીતે પૂજા કરી. લ્યો, શ્રોતા પણ પૂજનીય છે. વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા અને તે પછી શ્રીમદ ભાગવતનું મંગલાચરણ વક્તાએ કર્યું. પૂજન પૂરું થયું, આરતી પૂરી થાય એટલે મંગલાચરણ કર્યું. આ રીતે કથા શરૂ થઈ છે. શ્રોતાઓએ પણ મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણ કરવું એટલે કે ભગવાનનું ધ્યાન ધરવું, સ્મરણ કરવું, એવા ભગવાનની મૂર્તિના સ્મરણના શ્લોકો બોલવા, ભગવાનને નમસ્કાર કરવા, પ્રાર્થના સ્તુતિ કરવી અને પછી કથા કરવાની એ શરૂ કરવી અને કથા સાંભળવાની એ પછી શરૂ કરવી. આવી રીતે મંગલાચરણ કરીને કથા સાંભળે તો એને બધું યાદ રહે, અને આવી રીતે મંગલાચરણ કરીને કથા કરે તો એને બધું સાંભળે કહેવાનું હોય. મંગલાચરણ હરખું કરે ને શ્રોતાન વક્તા બે તો બેન બફાય નહીં, આને સમજાવવામાં બફાય નહીં ને ઓલાને સમજવામાં બફાય નહીં. ભગવાન મદદ કરે હો. હા, પણ મોટાભાગના શ્રોતાઓ મંગલાચરણ કરીને કથા સાંભળતા નથી એટલે બહુ બફાય છે, ભગવાનને મદદમાં લેતા જ નથી. સમજ્યા? એ તો એવું સમજે છે કે કીર્તન ભક્તિનો શુભારંભ કરે એને જ મંગલાચરણ કરવાનું હોય, શ્રવણ ભક્તિના શુભારંભ કરનારાએ મંગલાચરણની જરૂર નહીં, એવું એ સમજે છે. પણ કોઈ બી ભક્તિના આરંભમાં મંગલાચરણ તો આવશ્યક હોય, કરવું જોઈએ. એમાં આ બે ભક્તિમાં તો ખાસ. સૌ પ્રથમ દીન ભાવથી નમસ્કાર કર્યા વક્તાએ, ત્યાર પછી ભાગવત શરૂ કર્યું. વિધિ પ્રમાણે સપ્તાહ પારણ કરવાનો નિર્ધાર કર્યો હતો. નગરવાસી બધા મોટા માણસો ઉત્સાહથી કથા સાંભળવા આવતા હતા. ધર્મદેવે પોતાના આત્માને ભગવાનના સ્વરૂપમાં સ્થિર ટકાવી દીધો હતો. કેમ ટકાવવો, કેમ રાખવો આત્માને ભગવાનના સ્વરૂપમાં એ તો ધર્મદેવ જાણે. સમજાણું? ધર્મદેવે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખી એમ વાત હોત તોય ઠીક હતું. ધર્મદેવ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા એમ વાત હોત તોય વાંધો નહોતો. ધર્મદેવ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા એમ વાત હોત તોય વાંધો નહોતો. ધર્મદેવે એકાગ્ર વૃત્તિથી કથા સાંભળવાની ખૂબ તૈયારી કરી એમ વાત હતી તોય ઠીક હતું. સમજાણું? ધર્મદેવ ભગવાનની કથા સાંભળવામાં એકાગ્ર થઈ ગયા એમ વાત હોત તોય વાંધો નહોતો. ધર્મદેવે પોતાની વૃત્તિઓને ભગવાનમાં જોડી એમ વાત હતી તોય ઠીક. પણ આ તો વાત જ એમ આવી કે ધર્મદેવે પોતાના આત્માને, કોને? ભગવાનના સ્વરૂપમાં
क्या, कोने, कोने, क्या, आत्मा ने भगवानना स्वरूप में स्थिर टकावी दीधो हतो, स्वरूप में टकावी दीधो आत्मा ने स्थिर। आ केटली ऊंची स्थिति नी वात थई, ओली निर्गुण भक्ति वाली वात आवी 82मी। आ निर्गुण भक्ति अद्भुत भक्ति, कोने आवड़े दोहो हरि स्वरूप माही। 10मी भक्ति नु निर्गुण भक्ति नु या तो 82मी भक्ति नु लक्षण स्वरूप भक्ति निर्णय में प्रेमानंद स्वामीए कर्यु छे, ए धर्म दादा नी वातारे मळ्यु माटे एने अनुरूप हरि स्वरूप
माही होत जब
हरि स्वरूप में दृढ़ होय,
हरि स्वरूप में दृढ़ होय रहत सो भक्त रसिक,
हरि स्वरूप में दृढ़ होय रहत सो भक्त रसिक,
ताकि
भक्ति जानिए
निर्गुण सबसे अधिक,
निर्गुण सबसे अधिक। हरि स्वरूप में दृढ़ होय रहत सो निर्गुण भक्ति है, सबसे अधिक है। तो धर्मदादा ये पोतानो आत्मा भगवानना स्वरूप में स्थिर टकावी रख्यो, टकावी दीधो हतो। ज्यू ज्यू सुनता कृष्ण को महिमा, ज्यू ज्यू सुनता
कृष्ण को महिमा,
त्यों त्यों सुख ही उपजत सीमा,
त्यों त्यों सुख ही उपजत सीमा।
भागवत कहत है महिमा जाए,
भागवत कहत है महिमा जाए,
भागवत कहत है महिमा जाए,
भागवत कहत है महिमा जाए।
सो निज घर अब प्रगट आई,
सो निज घर अब प्रगट आई,
जो जो सुनत कृष्ण को महिमा,
जो जो सुनत कृष्ण को महिमा,
क्यों क्यों सुख ही उपजत सीमा,
जो जो सुख ही उपजत सीमा,
उपजत सीमा। जेम जेम परमात्मा नो महिमा सांभळता था तेम तेम हृदय में अत्यधिक सुख अनुभवातु हतु। आ रीते आत्मा ने भगवान ना स्वरूप में स्थिर टकावी ने जे भगवान नी कथा सांभळे एने धर्मदादाना जेवुं अत्यधिक सुख उपजे। अने आ रीते पोताना आत्मा ने भगवान ना स्वरूप में स्थिर टकावी दईने जे कोई कथा करे एने पण अत्यधिक सुख आवे, कीर्तन गाय जे कई करे एम भगवान में रहीने जे कई जीव करे तो अतिशय सुखदायी थाय, पण जीव भगवान में रहते नहीं देह में रहेशे, आ लोक में रहेश, माया में रहेश, मान मान अहंकार मान ममता मान वासना में रहेश, स्वभाव में रहेश जीव, परमात्मा में नहीं रहते। होवा छता नहीं रहते, बहु मोटी खोट छे। એટલે જેવું જોઈએ એવું ભગવાનનું સુખ આવે નહીં, દેહમાં રહે એને દેહનું સુખ આવે, ભગવાનના સ્વરૂપમાં રહે એને ભગવાનનું સ્વરૂપનું સુખ આવે, માયામાં રહે એને માયાનું સુખ આવે, સ્વભાવમાં રહે એને સ્વભાવનું સુખ આવે, સગા સંબંધીમાં રહે એને સગા સંબંધીનું સુખ આવે, ને સંતોમાં રહે એને સંતોનું સુખ આવે,
આ લોકમાં રહે અને આ લોકનું સુખ આવે, ને અક્ષરધામમાં રહે અને અક્ષરધામનું સુખ આવે, ગામમાં રહે અને ગામનું, શહેરમાં રહે અને શહેરનું, દેશમાં રહે અને દેશનું, વિદેશમાં રહે અને વિદેશનું, ખાવામાં રહે અને ખાવાનું સુખ આવે, ગાવામાં રહે અને ગાવાનું સુખ આવે, ભગવાનમાં રહે અને ભગવાનનું સુખ આવે. અત્યધિક સુખ આવ્યું.
તેહી કર હે તહી હોત અપારા, તેહી કર હે તહી હોત અપારા, નૈન સે જલ બહત ઇક ધારા, નૈન સે જલ બહત ઇક ધારા.
આવી રીતે ભગવાનની કથા સાંભળતા હતા. કથામાં જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણની વાત આવતી હતી, પરમાત્માનો મહિમા આવતો હતો, ત્યારે ધર્મદેવના દિલમાં એમ વિચાર થતો હતો,
ભાગવત કહત હે મહિમા જાઈ.
આ કથામાં ભાગવત જેનો મહિમા કહે છે,
સો નિજ ઘર અબ પ્રગટે આઈ, સો નિજ ઘર અબ પ્રગટે આઈ, સો નિજ ઘર અબ પ્રગટે આઈ.
એ ભગવાન ભાગવત જેનો આટલો બધો મહિમા ગાય છે, એ મારે ઘરે પ્રગટ થયા, એ આ બેઠા. ભાગવત જેને વખાણે છે, ગાય છે, એ આ. એમ ભાવના થઈ,
તેહી કર હે તહી હોત અપારા.
આ ભાવનાને કારણે એટલું બધું ઘનશ્યામમાં હેત થયું.
નૈનન સે જલ બહત એક ધારા,
આંખમાંથી આહોડાની ધારુ હાલી. આ હા હા, વ્યાસ જેનો મહિમા ગાય છે, આ મારે ઘરે દયા કરીને આવ્યા, મારા દીકરા થયા, આ હા હા હા, મારો ભાગ્યનો કોઈ પાર નહીં.
ભાગવત જાકી કહત બડાઈ, ભાગવત જાકી કહત બડાઈ, પ્રગટ બેઠે નૈન આગે તાઈ, પ્રગટ બેઠે નૈન આગે તાઈ, પ્રગટ બેઠે નૈન આગે તાઈ.
ભાગવત જેની વડાઈ ગાય છે, એ તો મારી આંખો આગળ પ્રગટ બેઠા છે.
એ કર હે ત હોત અપારા,
આમ વિચારવા આવ્યા એને કરીને બહુ હેત થયું.
નૈન સે જલ બહત ઇક ધારા, નૈન સે જલ બહત ઇક ધારા, બહત એક ધારા.
અહીંયા રાજા ધીરાજ મહારાજ હિંડોળામાં ઝૂલે છે, એમાં પ્રગટ પરમાત્માની ભાવના હોય, અને હરિચરિતામાં સાગરની કથા વંચાતી હોય, અને જો દિલમાં એમ થાય કે આધારણ સ્વામી જેની વડાઈ ગાય છે એ હિંડોળામાં આયા પ્રગટ ઝોલે છે, તો ભાવ બહુ વધે. કૃપા કરીને મને આવા રૂપે અહીં સાક્ષાત દર્શન દેશે તો આહુડેની ધારું થાય. પણ એ ભાવના લાવવી ક્યાંથી, એવી પ્રગટ ભાવના લાવવી ક્યાંથી, કેટલા જન્મના પુણ્યને અંતે એ થાય. બાકી તો એમ જ લાગે કે મૂર્તિ પધરાવી છે તે ઝૂલે છે હિંડોળ. હે કે હરિચરિતામૃત સાગર જેની વડાઈ ગાય છે એ રાજા ધીરાજ મહારાજ, આ હા હા હા, આ હા હા, એવી ભાવના થાય તો એવું થાય કે ન થાય? જો ઘડી કઈ થાય ને તોય જીવ કૃત્ય કૃત્ય થઈ જાય. થોડીક વારે જો એ ભાવના થઈ ને કેટલા જન્મના પાપ બળી જાય, કેટલાય દોષ ટળી જાય, કેટલોય જીવ શુદ્ધ ને ચોખ્ખો થઈ જાય, કેટલું એનામાં બળ આવી જાય. આ ભાવના કરવી જોઈએ. ધર્મદાદામાંથી આ બહુ મોટી શીખવા જેવી બાબત છે. એટલે જ આગળ આવ્યું કે ધર્મદાદાની જે વાત કહેશે અને સાંભળશે એનો નક્કી મોક્ષ થઈ જાય. પ્રારંભમાં આવ્યો, શરૂ કર્યું ન્યા જ, અદ્ભુત આવ્યું. સંભળાવું હું આવ્યું હતી.
धर्म देव की बात यह सुने सुनावे जो सो बसत हरि धाम में ताकु भय न को आटलो बधो वजन दीधो मुक्तानंद स्वामी वात करता पहला शू काम दीधो अटाण खबर पड़ी हवे खबर पड़ी कि भाई भाई जबरी बात आवी अद्भुत बात छे लियो आ भागवत ने सौ सांभळता था त्या झाझा माणा बैठा था धर्मदेव नु कुटुंब बैठो तो ने अयोध्या ना हारा हारा बायो भाईओ भगत बधाय बैठा था एम कहे छे हवे भागवत ने सौ सांभळता था पण बधाय पोत पोतानी रीते सांभळता था धर्म दादा तो हाव अलग पड़ता था समझाई गयो ने आ जगत में हव कोई आँख आंजे पण हवनी रीते आंजे आ जगत में हव मेकअप करे पण हवनी रीते करे आ जगत में हव वात करे पण हवनी रीते करे आ जगत में बधाज विचार करे पण पोतपोतानी रीते करे आ जगत में बधाज काम करता होय पण पोतपोतानी रीते करता होय આ જગતમાં બધા જ બોલે છે પણ પોતપોતાની રીતે બોલે છે એમ કથાય બધા સાંભળે છે ને સત્સંગય બધા કરે છે પણ હવ હવની રીતે કરે છે અને જેની જેવી રીત એવું એને સુખ મળે એવું એને ફળ મળે રીત બદલે તો સુખ જાજુ મળે હારી રીત શીખે ને તો તરત કલ્યાણ થાય ધર્મદાદા જેવી રીત શીખે ને પોતપોતાની રીતે સાંભળે જ કે તેમાં ધર્મદેવની સમજણ કાંઈક જુદી હતી હે દાદા ખાચર ધર્મદેવની સમજણ કાંઈક જુદી હતી એટલે એને બહુ ભગવાનમાં એ જ થતું હતું કથા સાંભળતા મળતા અને આંખ માંથી આહુડા ચાલતા હતા એ જી કથા જો સુનત દિન મે નિસી માહી સબ તે હ સમાધિ ધ્યાન ખંડ રહત સો દિન બીતે એમ એ હ એમ દિવસ એ વીતી ગયો ધર્મદેવ દિવસે કથા સાંભળતા અને રાત્રે સમાધિ સ્થિતિમાં ધ્યાનમાં અખંડ ભગવાનને અનુભવતા આ પ્રમાણે છ દિન બીતે એટલે કે છ દિવસ વીતી ગયા સાતમે દિવસ જેઠ વદ ચોથ આવી બારેશે કથા શરૂ કરી હતી ચોથ આવી સાતમો દિવસ એક તિથિ નહોતી ચોથ આવી હવારે કથા સંપૂર્ણ થઈ જે કથા પરમપદને યાને કે મોક્ષને પ્રાપ્ત કરાવનારી હતી બ્રહ્મભોજન એ દિવસે રામ પ્રતાપજી ભાઈએ બધાને કરાવ્યું વિપ્રોને મહાન દાન આપ્યા વસ્ત્રને આભૂષણો પહેરાવ્યા સર્વોત્તમ ભાવનાથી વિપ્રોને પૂજ્યા છે સાધુ સંતોને જમાડ્યા પૂજ્યા બધા બ્રાહ્મણો પોતાને ઘેર ગયા એક પોર દિવસ ચડ્યો હતો ત્યારે ધર્મદેવના શરીરમાં તાવ વધ્યો હતો તો ખરો પણ સ્પીડમાં વધ્યો જેને કાળજ્વર કહેવાય છે જ્યારે ધર્મદેવે આવો પોતાના શરીરમાં કાળજ્વર જોયો ત્યારે વિચાર કર્યો કે હવે શરીર ટકશે નહીં પછી વિચારીને સંબંધીઓને બોલાવ્યા બધાને બોલાવ્યા બધા સંબંધીઓ આવી ગયા તત્કાળ દોડીને આવ્યા રામ પ્રતાપજી આજી શ્રી ઘનશ્યામ ઈચ્છારામજી પુત્રો કોણ કોણ આવ્યા એના નામ દેશ આ બધા આવીને બેઠા ધર્મદેવનો શ્વાસ એકદમ વધ્યો રામ પ્રતાપજી તથા શ્રી ઘનશ્યામ બંનેએ ધર્મદેવની નાડી તપાસી ત્યારે નિશ્ચય કર્યો કે હવે દેહ છૂટશે
પુત્રોએ હાથ જોડીને ધર્મદેવને કહ્યું, હે પિતાશ્રી, અમને કાંઈક આજ્ઞા વચન કહો, કાંઈક શિખામણ આપો છેલ્લે છેલ્લે. પણ હવે ધર્મદેવથી બોલાય એમ રહ્યું નહોતું. પુત્રો કહે છે કે હે પિતાશ્રી, આપના સિવાય અમને હિતની વાત કોઈ કહી શકે નહીં, કોણ કે? અને હવે હવે આપના દેહનો કાંઈ નિર્ધાર નથી, આપ તો અમને છોડીને કાયમ ચાલ્યા જશો, પણ છેલ્લે છેલ્લેની કાંઈ શિખામણ અમને કહો. મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે નૃપ, ધર્મદેવના પ્રાણ કંઠે આવી ગયા હતા, શબ્દોને પણ સ્પષ્ટ રીતે કાનથી સાંભળી શકાતા નહીં, બોલી નહોતા એકતા. બીજી ઇન્દ્રિયોનું જ્ઞાન સંકેલાઈ ગયું હતું, આંખોમાં કાંઈક જ્ઞાન રહ્યું હતું. હવે વાત કેમ કરવી?
નેત્ર કરી તબ કીને સાના,
પછી નેત્ર થી વાત શરૂ કરી.
ઘનશ્યામ યહ હે ભગવાના, નેત્ર કરી તબ કીને સાના.
જીભ જ વાત કરે એવું નહીં, આંખી વાત કરે. જીભથી કોકને કડવું કોણ એને ખોટું લાગે એવું નહીં, આંખી કાઢો તો ખોટું લાગે. નેત્રથી વાત શરૂ કરી. આ ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે એમ હાન કરીને કીધું.
યા કો વચન ગ્રહો કર પ્રીતિ, ચલના નહીં કબુ અનીતિ.
આ ઘનશ્યામની આજ્ઞા પાળજો, એમના બોલ પડતા ઝીલજો, ક્યારેય અનીતિને માર્ગે હાલશો નહીં, ભૂલ માય નહીં.
તુમ્હારે બાલ બચ્ચે જો હોવે સબ હી આમે ચિત કુપ્રોવે.
તમારા બાળ બચ્ચા જે થાય એ બધાય પણ આ પ્રગટ ઘનશ્યામમાં ચિત પ્રોવે.
પ્રીત બિન નહી રહનન હારા, પ્રેમી જન લગત તે હી પ્યારા.
તમારા બાળ બચ્ચા જે કોઈ હો, આખું કુટુંબ, તે બધાએ આ પ્રગટ ઘનશ્યામમાં ચિત્ત પોરવજો. પ્રીતિ બિન નહીં રહનન હારા, આમાં પ્રીત કરજો. પ્રીત જો તમે આનામાં નહીં રાખો તો આ રહેશે નહીં, એક અર્થ આ. બીજો અર્થ એ કે તમે આનામાં બધાય બાળ બચ્ચા સાથે ચિત્ત પોરવજો, અને એ ચિત્ત આનામાં પ્રીત હશે તો રહેશે. પ્રીત બિન નહીં રહનન હારા, ચિત નહીં રહનન હારા પ્રીત બિન, યા તો પ્રીત બિન ઘનશ્યામ ઘર મેં નહીં રહનન હારા.
પ્રેમી જન લગત તે હી પ્યારા,
કેમ જે આ ઘનશ્યામને પ્રેમી જ પ્યારા લાગે છે. જો એનામાં તમે બધાય પ્રેમથી ચિત નહીં રાખો તો એ ઘરમાં નહીં રહે. આટલી સૂચના કરીને ધર્મદેવ તરત મૌન થઈ ગયા આંખ્યોથી, પણ છેલ્લે આટલું કીધું. તે સમયે તેમણે ચિત્તની વૃત્તિ પ્રગટ ઘનશ્યામની મૂર્તિમાં જોડી દીધી.
રામ પ્રતાપ હી વિપ્રકું ભૂલાય તત્ખેવ, ધર્મ કી ક્રિયા કરન હિત વિધિ જુક્ત સબ એવ.
તરત જ રામ પ્રતાપ ભાઈએ એક બ્રાહ્મણ બોલાવ્યો છે, પિતાની અંતિમ વિધિ બ્રાહ્મણ પાસે રામ પ્રતાપજીભાઈ કરાવે છે. આવેલા વિપ્રોએ શાસ્ત્રોક્ત વિધિ જોઈને તત્કાળ અંત સમયની સર્વે ક્રિયાઓ કરી આવી વિધિ કોઈએ કરી નહોતી. કારણ કે ભગવાન પોતે જ ધર્મદેવના પુત્ર થયા છે, ત્યાં શું ખામી હોય. તેથી હજારો બ્રાહ્મણોને બોલાવ્યા, તેમને કાચું અન્ન અને પુષ્કળ ઘી આપ્યું, તાંબાનું રૂપાનું અને અનંત ગાયોનું દાન પણ આપ્યું, ગાયોનું છાણ લીપાવ્યું, એના ઉપર ડાભ બિછાવ્યા, વાણંદને બોલાવીને ધર્મદેવને હજામત કરાવી, પછી સરયું ગંગાના જળથી દાદાને સ્નાન કરાવ્યું, શરીર ઉપર કેસર ચંદન ચરીચું, બે રંગના કરણના ફૂલના હાર પહેરાવ્યા, બે રંગની કરણ ડાભની શૈયા ઉપર, પછી દાદાને પધરાવ્યા અને સિદ્ધાસન લગાવ્યું હતું. કોઈનો અંતકાળ હોય ત્યારે વિધિ કેમ થાય એનું ઝીણું સુંદર મજાનું વર્ણન કર્યું છે. હાથ દીની પારણ હોય એમાં તો પ્રકરણ ઉપર પ્રકરણ પૂરા કરીને ભભા ભભ જવાનું હોય ત્યારે આવી ડિટેલથી કથા થાય નહીં. આ કથા એવી છે કે આની પૂર્ણાહુતિ નક્કી નથી, માટે શાંતિથી ડિટેલથી કથા સાંભળવાનો રસ પડશે. ભાગ્યશાળી છીએ આપણે, વળી ઇન્ટરનેટના માધ્યમે ઘરોઘર કથા થાય છે. આ વાત ખાસ જરૂરા જરૂર માનજો. જો આ કથા હવારની રોજે રોજ તમે તમારા કુટુંબ પરિવાર સાથે કે એકલા સાંભળશો, જે સાંભળશો એનું બહુ મોટું કામ કરી દે. આ કથા બહુ મોટું કલ્પના બહારનું કામ કરી દે, ફેર નહીં પડે આમાં. જે તમે નહીં ધાર્યું હોય એવું કરી દે, જે નહીં થતું હોય કરવા જેવું એ બધું આમાંથી થઈ જાય, નહીં સમજાતું હોય એ બધું આમાંથી સમજાઈ જાય, નહીં પડતું હોય એ બધું આમાંથી પડશે, નહીં મળતું હોય એ બધું આ કથામાંથી મળશે. આથી પછી જાજા શબ્દ કેટલાક કહેવાના હોય. વર્ષોથી તમારી ખોટખામી કસરને નબળાઈ નહીં ઓળખાતી હોય, નહીં ટાળી શકાતી હોય, પણ આ રોજની કથા જે માણસ અવશ્ય સાંભળશે, પ્રેમથી સાંભળશે, નોટ લઈને બેસશે, હારું હારું ઉતારશે, વાંચશે, તો આ કથા એવી છે. આજાન સ્વામી આ એવો ગ્રંથ લખ્યો છે કે સર્વે ભૂલ્યો કળાવી દે ને સર્વે ભૂલ્યો ટળાવી દે. ભગવાન જોઈ છે ને, ધામમાં જવું છે ને, મહા આનંદ અખંડ શાશ્વત સુખ મેળવવું છે ને, તો પછી આ બધું કરો. કાંઈ આખોથી તમે કથા સાંભળવા રહ્યો એવું કાંઈ કહેતા નથી. હવારમાં આ કલાક કથા સાંભળીને પછી તમે તમારા વ્યવહાર ધંધા પાણી કરો ને. હે, હાથમાં માળા લઈ, ભગવાનની મૂર્તિ સામે લઈ અને કથા સાંભળી લઈ એક કલાક, ધ્યાન બરોબર ફળ છે. જેવી તેવી આ વાત નથી. કથા વાર્તાના અંગવાળાને તો કોઈ પ્રકારનું અજ્ઞાન રહેતું નથી. વ્યવહારિક આધ્યાત્મિક બધી સૂઝબૂઝ આવા અનુપમ ગ્રંથના માધ્યમે, આ સત્સંગના માધ્યમે નહીં જેવા જીવને પણ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ આખી દુનિયામાં જે આવા સત્સંગીઓ છે તેના જેવું કોઈ સુખી નથી. સત્સંગીઓ સર્વ રીતે સુખી થાય છે, કૌટુંબિક રીતે, દૈહિક બાબતમાં, વ્યવહારિક બાબતમાં, આર્થિક બાબતમાં, સામાજિક બાબતમાં, સંસારની બાબતમાં, વ્યવહારિક વાત હોય કે આધ્યાત્મિક વાત હોય, સત્સંગીઓ બધી રીતે સુખી છે. એ આ કથા વાર્તાને ઝીણવટભર્યા વિવેકવાળા જ્ઞાનથી જ સુખી છે. માટે કથા કેમ ન સાંભળવી, બોલો કેમ ન સાંભળવી, શું કામ નિયમ રાખીને ન સાંભળવી? અને પોતાની મેળે વાંચીને તો કોકને સમજાય. બસ આ લીપીને ગાયનું છાણ અને ઉપર ડાભડો પથરાયો અને ધર્મદાદા પલોઠી વાળીને બેઠા છે સિદ્ધાસનમાં. રામ કૃષ્ણ હરિ કૃષ્ણ નામા,
રામ કૃષ્ણ હરિ કૃષ્ણ જો નામા,
ઉચરણ લગે જન સહી થામા,
ઉચરણ
ધૂન બોલવા માંડ્યા બધા લોકો, તાકી ધૂની લગાઈ એક તારા, રામ કૃષ્ણ હરિ કૃષ્ણ ધૂન એક તાર લગાવી, ધર્મ તું ભયે રુદે તે જય પારા,
ધર્મ તું ભયે રુદે તે જય પારા,
તેજ કરતન ગ્રહ
सब छायो
तिज पर कन ग्रह सब छायो
आखाय घर मा तेज तेज थई गयो सब जन को आश्चर्य दिखायो सब जन को
आश्चर्य दिखायो
दिखाय के तेज तरत भए लीना
दिखाय के तेज तरत भए लीना
तासंग धर्म गवन सोकीना तासंग धर्म गवन सोकीना तेज देखाणो तरत अदृश्य थई गयो बस तेनी ज साथे धर्म देवे दिव्य गति प्राप्त करी अनंत विमान आए लई देवा जय जय शब्द करत रहेवा दिव्य तनु हरि आए सोवारा धर्म को दर्श दिए महाप्यारा देवता अनंत विमान लेने आया ते बजा जय जय कार बोलवा लाग्या ए वक्ते भगवान घनश्यामे दिव्य स्वरूप धारण कर्यु घना प्रेम थी धर्मदेव ने दर्शन दीदा धर्मदेवे श्रीहरि ने जारे दिव्य स्वरूपे जोया त्यारे ते पण तेवा दिव्य भाव ने पामी गया भगवान जेवा दिव्य भाव ने पामी गया ते समये श्रीहरिए धर्मदेव नो हाथ पकड़ो अने तेमने विमान में बेसाड़ी दीदा एक विमान में बैठे दो ताकि शोभा बनी बहु जो बैठे दो ताकि शोभा बनी बहु जो एक विमान में बे बैठा है नी शोभा इतनी बड़ी बनी के न पूछो बात देव बजावत दुदुम्भी बाजा
देव बजावत दुदुम्भी बाजा
देव बजावत दुदुम्भी बाजा
देव बजावत दुदुम्भी बाजा
गगन रहे ते ही करीन गाजा
ते ही करीन गाजा
गगन रहे तेहि करी के गाजा
तेहि करी के गाजा
गगन गाजवा लाग्यो वाजा वागता तेथी तेनाथी आकाश गाजी रह्यो मोटा मोटा देवोए पण धर्मदेव ने पोताना भुवनमां पधराव्या ऊपर जाता जाता वचमां अनंत प्रकारे पूजा करी तेमां वस्त्र ने आभूषणो तो पार वगैरे ना आप्या તે સમયે કેસર ચંદન અને પુષ્પોની ઘણી વૃષ્ટિ થઈ તેની સુગંધીથી આકાશ વ્યાપ્ત થઈ ગયું દેવોને અપાર હર્ષ થયો અષ્ટ આવરણ પારહી અક્ષરધામ મેં જોઈ ધીમે ધીમે અષ્ટ આવરણની પાર ધર્મદેવ અક્ષરધામમાં ગયા ભગવાન તેને ધામમાં લઈ ગયા અલૌકિક અક્ષરધામ ધર્મ દેવ દેખત ભયે
અલૌકિક અક્ષરધામ ધર્મ દેવ દેખત ભયે
દિવ્ય મુક્ત નિષ્કામ રહત હે તાકો પાર નહીં
દિવ્ય મુક્ત નિષ્કામ રહત હે તાકો પાર નહીં
ધર્મ કુ દેખત બાર સહજ હિ આયે દોર કર અરે સબ હિ આયે દોર કર ધીર ભયે અપાર જય જય બોલત મુખ ધુની
ધીર ભયે અપાર જય જય બોલત મુખ ધુની
જય જય બોલત મુખ ધ્વનિ
જય જય બોલત મુખ ધુની
જેવા ભગવાન ધર્મદેવને લઈને અક્ષરધામમાં પહોંચ્યા ધર્મદેવને જેવા જોયા એવા જ બધા દિવ્ય નિષ્કામ મુક્તો ત્યાં પાર વગરના રહે છે તે બધાય દોડા દોડ આવી ગયા અરે ભીડ થઈ ગઈ જય જયકાર બોલવા લાગ્યા અને ભગવાનની ધૂન કરવા લાગ્યા આવું અદ્ભુત બન્યું લ્યો
સંવત 1848 વર્ષ મહી જ્યેષ્ઠવદી ચોથ જોવું શુક્રવાર ધર્મ તન તજેવું. વિક્રમ સંવત 1848 જેઠવદી ચોથ ને શુક્રવારે ધર્મદેવે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં ધર્મદેવનો અક્ષરવાસ થયો એ નામે 78મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.